ચિત્રલેખા ગ્રુપ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ રજૂ કરે છે, જેની સુગંધ આટલા વર્ષે પણ જળવાઈ રહી છે એવા વજુ કોટકના પ્રભાતના પુષ્પો, પાવર્ડ બાય જીવરાજ 90 ઇન એસોસિએશન વિથ જેડ બ્લુ બેન્ચમાર્ક વોટર હીટર્સ અને સ્પાઇરન મસાલા, સપોર્ટેડ બાય નેશનલ સ્ટોક એક્સચેન્જ. બેકગ્રાઉન્ડ મ્યુઝિક દીપક શાહ, નરેટેડ બાય હરીશ બિમાણી.
પ્રભાતના પુષ્પો, પુષ્પ 138મું. કદી પણ મંદિરમાં નહીં જનારો હું, એક દિવસ મિત્રના આગ્રહને વશ થઈને દર્શન કરવા માટે મંદિર તરફ ચાલી નીકળ્યો. હજારો ભક્તજનો ચાલ્યા જતા હતા. ટેકરીની ટોચ ઉપર મંદિર હતું. ધીમે ધીમે હું ત્યાં પહોંચી ગયો અને જોયું તો ભક્તજનો બધા નીચે ભેગા થયા હતા અને બધા ખૂબ વિચારમાં પડી ગયા હતા. મેં એક જણને પૂછ્યું, કેમ કોઈ ઉપર જતું નથી? જવાબ મળ્યો, જુઓ ને, ઉપર જવું કેવી રીતે? વચમાંથી એક પગથિયું એવી રીતે તૂટી ગયું છે કે કોઈ પણ હિસાબે ઉપર જઈ શકાય એમ નથી. દર્શનનો સમય પણ થઈ ગયો છે. આવી રીતે સૌ વિચારમાં પડી ગયા હતા ત્યાં ટોળામાંથી એક કુમારિકા આગળ આવી અને બોલી, રામના પૂજારીઓ, તમે મારી પાછળ પાછળ ચાલ્યા આવો. આટલું કહેતાની સાથે જ એ સડસડાટ કરતી એક પછી એક પગથિયું ચડવા માંડી અને જ્યાં પગથિયું તૂટી ગયું હતું ત્યાં રામનું નામ લઈને સૂઈ ગઈ. રામધૂન લાગી, ગોપાલ ધૂન લાગી, એવા ઉચ્ચારો કરતા કરતા ભક્તજનો પેલી કુમારિકાના કોમળ દેહ ઉપર પગ મૂકીને એક પછી એક ઉપર ચાલ્યા ગયા. હું તો નીચે ઊભો રહ્યો અને મનમાં નિશ્ચય કર્યો કે પેલી કુમારિકાના દેહ ઉપર પગ મૂકીને મારે રામના દર્શન કરવા નથી જવું. થોડી વારે દર્શનનો કાર્યક્રમ પૂરો થયો અને સૌ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. હું તો નીચે તળેટીમાં આ પ્રસંગ ઉપર વિચાર કરતો ઊભો હતો, ત્યાં નીચે પ્રવેશ દ્વારમાંથી આવતી બે વ્યક્તિઓ જોઈ. નિરખીને જોયું તો બીજું કોઈ નહીં પણ ભગવાન રામચંદ્રજી પોતે જ, સાથે લક્ષ્મણ હતા. મને થયું કે જોવા તો દે શું થાય છે. બંને ભાઈઓ ઉપર ચડવા લાગ્યા અને જે જગ્યાએ પેલી કુમારિકા સૂઈ ગઈ હતી ત્યાં પહોંચ્યા કે તરત જ રામચંદ્રજીના પગના સ્પર્શે એ બેઠી થઈ ગઈ અને પછી તો ત્રણેય જણા હસતા હસતા નીચે આવ્યા. મારા આશ્ચર્યનો પાર ના રહ્યો. એ લોકો જેવા નીચે આવ્યા કે તરત જ મેં પૂછ્યું, ક્ષમા કરજો, આપ તો ભગવાન રામચંદ્ર નહીં? હા, હું પોતે જ ભગવાન, બહુ જ ટૂંકો જવાબ આપ્યો. મેં પેલી કુમારિકાને પૂછ્યું, તું કોણ છે? કોઈ જાદુગર છે કે કોઈ હઠયોગની સિદ્ધિવાળી તપસ્વીની? હજારો માણસો તારા દેહ ઉપર થઈને ચાલ્યા ગયા છતાં પણ તને કંઈ થયું નથી? મીઠાશથી તેણે પૂછ્યું, તું મને નથી ઓળખતો? મેં જવાબ આપ્યો, માફ કરજો પણ હું તમને નથી ઓળખતો. તેણે પૂછ્યું, રામાયણ વાંચ્યું છે? જી હા, ઘણી વાર વાંચ્યું છે. મારો જવાબ સાંભળીને તે હસી પડી અને પછી બોલી, તમે લોકો ભણ્યા પણ ગણ્યા નહીં. રામાયણમાં જે અહલ્યાનો ઉલ્લેખ આવે છે તે હું પોતે. રામના સ્પર્શે જેમ હું શિલામાંથી અહલ્યા બની ગયેલી, તેમ આજે આ ભક્તજનોની મૂંઝવણ ટાળવા માટે હું રામનું નામ લઈને શિલા બની ગઈ અને પગથિયાની જગ્યાએ ગોઠવાઈ ગઈ. હવે તું જ કહે કે મારા દેહ ઉપરથી લાખો માણસો ચાલ્યા જાય તો પણ મને શું થાય? આવી સીધી સાદી વાત ન સમજવા માટે મને મારી મૂર્ખાઈ ઉપર હસવું આવ્યું. મેં રામચંદ્રજીને પૂછ્યું, દેવ, તમે તો આ મંદિરમાં વસો છો એમ હું માનતો હતો, પણ હમણાં તો તમે જંગલમાંથી આવ્યા, શું તમે હજારોને ખર્ચે બંધાવેલા મંદિરમાં નથી રહેતા? રામચંદ્રજીએ જવાબ આપ્યો, વત્સ, સાંભળ, જ્યારથી મેં જોયું કે પુરુષો નારીના પવિત્ર દેહને છૂંદીને દર્શનની અભિલાષા સિદ્ધ કરવા ઉપર ચાલ્યા જાય છે, ત્યારથી મેં મંદિરનો ત્યાગ કર્યો છે. પહેલાં તો મેં 12 વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો, પણ સમાજમાં બનતા આવા પ્રસંગો પછી તો આજીવન વનવાસ સ્વીકાર્યો છે. આ અહલ્યા બહુ તોફાની છે. કોઈ કોઈ વાર જ્યારે આવું તોફાન કરી મૂકે છે ત્યારે મારે તેને શિલામાંથી અહલ્યા બનાવવા આવવું પડે છે. આટલું કહીને એ ત્રણેય જણ ચાલ્યા ગયા અને હું મારી જાતને ધન્ય ગણવા લાગ્યો, કારણ કે જો હું દર્શન કરવા ઉપર ચાલ્યો ગયો હોત તો કંઈ ફાયદો ના થાત, નીચે ઊભો રહ્યો તો ભગવાનના દર્શન થયા. અને પછી તો જ્યારે કોઈ મિત્રના આગ્રહને વશ થઈને મંદિરમાં જવું પડે છે ત્યારે હું કદી પણ ઉપર જતો નથી, વિચાર કરતો નીચે જ ઊભો રહું છું. અને પગથિયાં જોતા તરત જ મને યાદ આવે છે કે આ એકાદ પગથિયામાં પેલી તોફાની અહલ્યા શિલા બનીને તો નહીં ગોઠવાઈ ગઈ હોય.